मंगलाचरण करिए। नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो लोए सवसाहूणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम मोक्षमार्गस्य नेतारम बेतारम कर्म भूभृताम ज्ञातारम विश्वतत्वानाम वंदे तद्गुणलब्धये। अपने मोक्ष शास्त्र नो स्वाध्याय चाले छे, एमां आपणे पहला सूत्र पाठ करिए। आपणुं 14મુ सूत्र आजथी शुरू थवानुं छे, 13 सूत्र सुधी स्वाध्याय थयो छे। तो जो 1-13 नो आपणे सूत्र पाठ करिए। पहेलुं छे सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग, बीजू तत्वार्थ श्रद्धानम सम्यक दर्शनम, त्रीजु तन निसर्गद अधिगमा द्वा, चौथु जीवा जीवा स्रव बंध संवर निर्जरा मोक्षास्तत्वम, पांचमु नाम स्थापना द्रव्य भाव तत्सन्यास, छठु प्रमाण नैर अधिगम, सातमु निर्देश स्वामित्व साधन अधिकरण स्थिति विधान विधानतः, आठमु सत संख्या क्षेत्र स्पर्शन काल अंतर्भाव अल्प बहुत्वेश्च, नवमु मतिश्रुत अवधि मन पर्याय केवलानि ज्ञानम, दसमु तत् प्रमाणे, अग्यारमु आद्ये परोक्षम प्रत्यक्षम अन्यत, बराबर 11-12। जे छेल्लू 13મુ आपणे लास्ट क्लास में स्वाध्याय कर्यो हतो, मति स्मृति ही संज्ञा चिंता अभिनिबोध इत्य अर्थांतरम, आ बधा एना ज अर्थांतर छे। जो हवे आपणे स्लाइड्स में आवी जईए, जे लास्ट क्लास में आपणे 13મા सूत्रनो स्वाध्याय कर्यो हतो एनुं शुं बेकग्राउंड छे जोईने आपणे आगळ वधशुं। जो आपणे विषय शुं चाले छे, पहेलो जे आखो अध्याय छे तो एमां सम्यक दर्शन अने सम्यक ज्ञान नु वर्णन आवे छे। एमां जे 1-8 सूत्र आपणे थया एमां सम्यक दर्शन नु वर्णन थयुं, 9મા सूत्र थी आपणे सम्यक ज्ञान नु वर्णन शुरू कर्युं। तो 9મા सूत्र थी शुं वर्णन शुरू कर्युं के सौथी पहेला तो ज्ञान ना प्रत्यक्ष ने परोक्ष बे प्रकार छे, सम्यक ज्ञान ना प्रत्यक्ष ने परोक्ष बे प्रकार छे। एमां जे पाछळना छे अवधि मन पर्याय ने केवल એ પ્રત્યક્ષ જ્ઞાન છે। પ્રત્યક્ષ એટલે કે જે ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માથી સીધું જાણવાનું કાર્ય કરે છે। અને જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે કેવા છે કે પરોક્ષ છે। પરોક્ષ એટલે અધૂરા જ્ઞાન છે એમ નહીં, પણ એ ઇન્દ્રિય અને મનના નિમિત્ત દ્વારા જાણે છે માટે એને પરોક્ષ કહેવાય છે। એ પાંચેય જ્ઞાનની આપણે પરિભાષાઓ જોઈ અને હવે એનાથી આગળ વધીને આપણે મતિ જ્ઞાનના સમાન શબ્દો અને એના ભેદ પ્રભેદ, એટલે આપણે એક મતિ જ્ઞાનના ટોપિકમાં એન્ટર થયા। આગળ પછી શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન આદિના ટોપિક ડિટેલમાં આવશે એક એક જ્ઞાનના। મતિ જ્ઞાનના 5 સમાનાર્થી નામ છે, મતિ જ્ઞાનના બીજા 5 સિનોનિમ્સ કયા છે 5 નામ? તો મતિ સ્મૃતિ ચિંતા અભિનિબોધ અને સંજ્ઞા, બરાબર આ 5 આપણે લાસ્ટ સૂત્રમાં જોયા। હવે જેવી રીતના કોઈ એક જ મીનિંગવાળા જુદા જુદા શબ્દ હોય પણ તો પણ શબ્દનો એક્ઝેક્ટ તમે મીનિંગ કાઢો તો દે આર ડિફરન્ટ, પણ દે ઇન્ડિકેટ ધ સેમ થિંગ, બરાબર। જેવી રીતના આપણે એક્ઝામ્પલ જોયું હતું કે ઇન્દ્ર હોય તો ઇન્દ્રને ઇન્દ્ર શું કામ કહેવાય છે? કેમ કે એની પાસે એવું ઐશ્વર્ય છે એટલે એને ઇન્દ્ર કહેવાય છે। પછી એને શચીપતિ કેમ કહેવાય? કેમ કે સચી રાણીના પતિ છે એટલે એને સચીપતિ કહેવાય। એને પુરંદર કહેવાય, પુરંદર કેમ કહેવાય? કેમ કે સ્વર્ગના માલિક છે અને એના અધિપતિ છે એને શક્રેન્દ્ર કહેવાય. એને શું કામ શક્રેન્દ્ર કહેવાય? કેમ કે એની પાસે એવી સેના છે અને એ સેનાના નાયક છે. તો વસ્તુ એક જ જણને ઇન્ડિકેટ કરવા માટે ચાર જુદા જુદા નામ છે. નામથી એક્ઝેક્ટ જુઓ તો મીનિંગ જુદો થાય છે, પણ ઇટ ઇન્ડિકેટ્સ ધ સેમ પર્સન. એવી જ રીતે અહીંયા મતીના પાંચ નામ કીધા. કયા કીધા? મતી, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ. આ પાંચેય નામ વર્ડથી જોશો તો જુદા જુદા મીનિંગ ઇન્ડિકેટ કરે છે, પણ દે ઇન્ડિકેટ ધ સેમ જ્ઞાન. ખ્યાલ આવ્યો કે નહીં? તો મતી કોને કીધું તું? મતી કોને કીધું? જોજે, ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે રૂપી અને અરૂપી બેવ પદાર્થને જાણે તેને મતી જ્ઞાન કહે છે. જો એક તો હવે આપણે બધું સ્લાઇડમાં નથી મૂકતા, કેમ કે બધું મૂકી શકાય એમ નથી. પણ આપણે શાસ્ત્ર બધાના હાથમાં હોવું જ જોઈએ. હમણાં આપણે અષ્ટાનિકામાં પણ જ્યારે સમયસારજીનો સ્વાધ્યાય ચાલતો હતો તો એક કમ્પલ્શન કર્યું હતું કે શાસ્ત્ર તો બધાના હાથમાં હોવું જ જોઈએ, નહીં તો શું ચાલે છે કે તો ખબર પડે. અને સ્લાઇડ્સ તો ખાલી બુલેટ પોઈન્ટ્સ માટે હોય ને. હવે આટલું આ રિવિઝન જે આપણું થાય છે એ રિવિઝન તો લાસ્ટ ક્લાસનું થાય છે, બરાબર. હવે ગુરુદેવશ્રી તો તમે એનું સાંભળો તો 10 સેકન્ડ રિવિઝન કરે પછી આગળ વધી જાય. જે સાંભળીને આવ્યું હોય અથવા જેણે રિવિઝન કર્યું હોય પોતે, એને તો કાંઈ પલ્લે પડે નહીં તો ઉપરથી જાય કે ભાઈ આ શું કનેક્શન ચાલે છે, બરાબર. 5-10 મિનિટ તો સમજાય જ નહીં. પણ આપણે આ વધારે રિવિઝન એટલે કરીએ છીએ કેમ કે ઘણો ટાઈમ થયો અને કે આ વસ્તુ છે ને આપણે કનેક્શન બેસે તો વધારે સમજાય, બરાબર. જો શાસ્ત્ર આપણી પાસે લિમિટેડ છે, પણ વિતરાગ વાણી પર તો છે જ, અને કોની પાસે ડિવાઇસ નથી આજના દિવસમાં? બધા પાસે હોય છે. તો ફોનમાં એ કમસે કમ તમારી પાસે શાસ્ત્ર તો હોવું જ જોઈએ, બરાબર. ચાલો, કેમ કે આ શાસ્ત્ર હોય ને તો પરિભાષાઓ ખ્યાલમાં આવે. આ તત્વાર્થ સૂત્ર છે ને આગમનો વિષય છે. એમાં હવે જયતીબેન જેવી રીતના ભાવોથી સમજાવે અને એમાં ઇન્ડિકેટ તો એક ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્માને જ કરવાનું હોય, એની આજુબાજુ આખો એક કલાક ઘડાય. આમાં એવું નથી, આમાં કન્ટેન્ટ ઘણું હોય આપણી પાસે અને એ કન્ટેન્ટ કવર કરવાનું હોય. હવે જો આપણે શાસ્ત્ર હોય તો શું ભેદ પ્રભેદ કહેવાય છે અને શું પરિભાષા આવે છે એ ખ્યાલમાં આવે, એ તો ખ્યાલમાં ના આવે. ખ્યાલ જાય છે ને? જો આગળ વાંચીએ. જો મતી કોને કહેવાય છે? કે જે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી પદાર્થને જાણે તે. પેજ નંબર 43. હવે 44. સ્મૃતિ કોને કહેવાય? હા, સ્મૃતિ એટલે જે પહેલા જાણ્યું હતું એનું હવે રિમાઇન્ડર આવવું, બરાબર, એને ફરીથી યાદ આવવું. તો પહેલા જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા પદાર્થનું વર્તમાનમાં સ્મરણ આવવું તેને સ્મૃતિ કહેવાય છે. ત્રીજું સંજ્ઞા. સંજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાન એ કોને કહેવાય છે? કે જે પહેલા જાણ્યું હતું એ અને વર્તમાનનું જ્ઞાન એને કમ્પેર કરવું. એ સેમ જ હોય એવું જરૂરી નથી, પણ એને કમ્પેર કરવાવાળું જ્ઞાન. તો જો વર્તમાનમાં કોઈ પદાર્થને જોતા આ પદાર્થ તે જ છે એ રીતે પહેલા જોયો હતો એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાન. સ્મરણ અને પ્રત્યક્ષ એને જોડનારું જ્ઞાન. હવે ચોથું ચિંતા કોને કહેવાય? ચિંતા એટલે ઓલી ચિંતા કરવી એ નહીં, ચિંતા એટલે અહીંયા કોઈ ચિહ્ન જોઈને પદાર્થનો નિર્ણય કરવો તે. હવે ચિહ્ન જોઈને પદાર્થનો નિર્ણય કરવો એટલે કે સમજો કંઈક સુગંધ આવી, ઇનડાયરેક્ટ પદાર્થનો નિર્ણય કરવો. કંઈક સુગંધ આવી અને એનાથી નિર્ણય કર્યો કે હા આ તો આ વસ્તુ લાગે છે, અથવા ધુમાડો જોયે અને એનાથી નક્કી કરે કે ત્યાં ક્યાંય અગ્નિ હોવી જોઈએ. એટલે ચિહ્ન જ દેખાય છે, પદાર્થ દેખાતો નથી. એ સિચ્યુએશનમાં જે પદાર્થનો નિર્ણય થાય તેને ચિંતા અથવા ચિંતવન કહેવાય છે. હવે એના પછીનું અભિનિબોધ. અભિનિબોધ અથવા અનુમાન પણ એને કહેવાય. જે સામે પ્રત્યક્ષ પદાર્થ છે એ પદાર્થના લક્ષણ જાણીને એ પદાર્થનો નિર્ણય કરવો એને અભિનિબોધ અથવા અનુમાન જ્ઞાન કહેવાય. અનુમાન એટલે ઇમેજિનેશન નહીં, આ સામે જ પદાર્થ પડ્યો છે એના લક્ષણથી એનો નિર્ણય કરવો એને અનુમાન અથવા અભિનિબોધ જ્ઞાન કહેવાય છે. આ પાંચ ભેદ મતી જ્ઞાનના જ છે, ભેદ નહીં સોરી, આ પાંચ મતી જ્ઞાનના જ સિનોનિમ્સ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે મતિ જ્ઞાન જ ઇન્દ્રિય મન દ્વારા જાણે છે, મતિ જ્ઞાન જ પૂર્વના સ્મરણ રૂપ છે, મતિ જ્ઞાન જ પૂર્વના સ્મરણ અને વર્તમાન જ્ઞાનને કમ્પેરિઝન રૂપ છે, મતિ જ્ઞાન જ ચિહ્નને જોઈને નિર્ણયાત્મક ભૂમિકા પર પહોંચે છે અને મતિ જ્ઞાન જ લક્ષણને જોઈને ભૂમિકા સુધી પહોંચે છે. ખ્યાલ આવ્યો? જો જ્ઞાન, મતિ જ્ઞાનનું કામ ઇન્દ્રિય અને મનથી પ્રત્યક્ષ જાણવું, એટલું એના પર આગળ ચિંતવન આદિ કરવું, ચિંતવન એટલે જે એના પર તત્વ વિચાર આદિ જે આપણે કરીએ એ શ્રુત જ્ઞાનનું કામ છે. તો મતિ જ્ઞાન એ શોર્ટ લિવડ, ખ્યાલ આવ્યો ને? શ્રુત જ્ઞાન લાંબુ લાંબુ ખેંચાય છે, મતિ જ્ઞાન તો ઇમિડિયેટ જે ઇન્દ્રિય અને મનથી જાણ્યું તેનાથી નિર્ણય કરવો એટલું જ, પણ તો પણ એટલામાં આ બધું આવી જાય છે. આપણું જ્ઞાન એટલું સૂક્ષ્મ છે અને એટલું ફાસ્ટ થાય છે કે એટલા ફાસ્ટ થનારા જ્ઞાનમાં પણ ઘણા બધા ભેદ પ્રભેદ આવી જાય છે. ખ્યાલ આવ્યો ને? કોઈ મને પૂછતું હતું લાસ્ટ જે આપણે 19 ફેબ્રુઆરીના ક્લાસ થયો હતો એના પછી મને એણે પૂછ્યું કે આ તમે મતિ જ્ઞાનમાં આટલું બધું સમજાયું, પણ પહેલા એ સમજાવો કે તમે પહેલા દર્શન કીધું હતું, દર્શનનો ઉપયોગ, પછી તમે કીધું એના પછી જ્ઞાનનો ઉપયોગ થાય. જો મતિ જ્ઞાનમાં જ આટલું બધું થઈ જાય તો દર્શન ઉપયોગમાં શું થાય? તો જો સૌથી પહેલા તો પદાર્થનો એક સામાન્ય પ્રતિભાસ થાય. સમજો તમે અહીંયા બેઠા છો, ઉપર મંદિરમાં ઘંટ વાગ્યો અને એનો અવાજ આપણને આવ્યો, બરાબર? એ ઘંટ વાગ્યો ને એનો અવાજ આવ્યો, એની અંદર આટલા જ કાળમાં કેટલું બધું થઈ ગયું એ હું સમજાવું છું. ખ્યાલ આવે ને? સૌથી પહેલા એક પદાર્થનો સામાન્ય પ્રતિભાસ થયો કે આ કંઈક થયું, આટલો જ. આ પ્રતિભાસ કાનથી થયો એટલે અચક્ષુ દર્શન થયું. ખ્યાલ આવ્યો? હવે એમાં ઘંટ વાગ્યો કે સુગંધ આવી એટલો પણ ક્લેરિફિકેશન નથી. ખ્યાલ આવે ને? હજી કાનથી થયું, નાકથી થયું, શું થયું એટલું પણ હજી ક્લેરિફિકેશન નથી, કંઈક થયું બસ. આને દર્શન ઉપયોગ કહેવાય. એના પછી આ મતિ જ્ઞાન શરૂ થાય છે. એના ચાર સ્ટેજીસ છે, અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, એ આપણે 15મા સૂત્રમાં જોશું. તો એમાં પહેલા પદાર્થનું એ જે અવાજ આવ્યો એનું એક સામાન્ય ઓલું જ્ઞાન થયું કે હા કાનથી કંઈક સંભળાયું. પછી શું સંભળાયું એવો પ્રશ્ન ઉભો થાય અને એના ઉપર જીવ વિચાર કરે, ચિંતન કરે. વિચાર ચિંતન એટલે અગેન સી આ મતિ જ્ઞાનનો જ ભેદ છે, પણ એને ઇવેલ્યુએટ કરે. એમાં નિર્ણય થયો કે હા તો ઘંટ વાગ્યો. હા તો આ અવગ્રહ, ઈહા, અવાય અને અરે આટલો જોરથી કોઈ ઘંટ વગાડે, હા એવું આપણા જ્ઞાનમાં રહી જવું. અને પછી મહિના પછી યાદ આવ્યું કે અરે ઓલે દિવસે ક્લાસમાં બેઠા હતા ને ત્યારે કોઈકે બહુ જોરથી ઘંટ વગાડ્યો હતો, એને કહેવાય ધારણા. ખ્યાલ આવ્યો ને? આટલું તો બધું મતિ જ્ઞાનના ભેદ છે. હવે એના પછી આગળ વિચાર કરવો કે આ ઘંટ વગાડ્યો તો કોણે વગાડ્યો હશે. ખ્યાલ આવે ને? નાઉ ધીસ ઇઝ બિયોન્ડ હિયરિંગ. ખ્યાલ આવે? જે હિયરિંગથી નક્કી કરેલો પદાર્થ એ મતિ જ્ઞાન. એનાથી વધારે હવે વિચાર કરવો કે આ કોઈ પુરુષે વગાડ્યો હશે કે સ્ત્રીએ વગાડ્યો હશે. ના ના, આટલો જોરથી એટલે કોઈ પુરુષે જ હોવું જોઈએ. ખ્યાલ આવ્યું કે નહીં? આમ પછી એનાલિસિસ કરવામાં જવું એને કહેવાય શ્રુત જ્ઞાન. હવે એના પણ ભેદ પ્રભેદ છે, એ જ્યારે એ આવશે ત્યારે એ જોશું. ખ્યાલ આવે છે કે નહીં? આ આખો આપણે જ્ઞાનનો પ્રોસેસ સમજ્યા. આખો પ્રોસેસ થઈ ગયો ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં, પણ એની અંદર ઘણા બધા સ્ટેજીસ પડે છે. ખ્યાલ આવ્યો? તો હવે જ્યાં જે જાતનું મતિ જ્ઞાન થાય છે એના અનુસાર એને નામ આપવામાં આવે છે કે મતિ થયું, સ્મૃતિ થયું, પ્રત્યભ્યાદિ થયું. પણ થયું બધું મતિ જ્ઞાન જ, કેમકે ત્યાં એક મતિ જ્ઞાન કર્મનો જ ક્ષયોપશમ, મતિ જ્ઞાનાવરણ કર્મનો જ ત્યાં ક્ષયોપશમ હતો. ખાલી એના જુદા જુદા નામથી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો. બરાબર? આટલું આપણું રિવિઝન થયું. હવે આગળ વધીએ. જો હવે આપણે 14મું સૂત્ર, મતિ જ્ઞાન કી ઉત્પત્તિ કે સમય નિમિત્ત, અથવા એની ઉત્પત્તિના સમય નિમિત્ત. તો જો 14મું સૂત્ર છે, તદ ઇન્દ્રિયા અનિન્દ્રિય નિમિત્તમ. એનું જો બાયફર્કેશન કરીએ, તદ એટલે તત્, પછી અહીંયાનું ઈ અને ઓલું ત એ મળીને ત્યાં દી થઈ ગયું છે, બરાબર? તો તદ ઇન્દ્રિયા, યા છે ને એ યામાં ઇન્દ્રિય અને પાછળનો અ, અનિન્દ્રિય નિમિત્તમ. તો તત ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્તમ એટલે ત્યાં ઇન્દ્રિય અને અનિન્દ્રિય બે નિમિત્ત છે. ઇન્દ્રિયનો મતલબ કે પાંચ ઇન્દ્રિય અને અનિન્દ્રિયનો મતલબ મન, દ્રવ્ય મન. તત એટલે કોને? કે આગળ જે મતિજ્ઞાન કહી ગયા એને. તો મતિજ્ઞાનમાં નિમિત્ત કોણ છે? કે પાંચ ઇન્દ્રિય અને મન એ એનું નિમિત્ત છે. એટલે કે પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી, આ માધ્યમથી, એના દ્વારા, આ એક બોલવાની પદ્ધતિ છે પણ એ નિમિત્ત છે એમ સમજવું, એનાથી જણાતું નથી. ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી, જ્ઞાન તો પોતાના જ્ઞાનથી જ થાય છે. પણ આ એક કહેવાની એક પદ્ધતિ છે કે એના દ્વારા અથવા એનાથી, એના નિમિત્તથી જણાયું. બરાબર, જો આગળ વાંચે. ઇન્દ્રિય ઓર મન ઉસ મતિ જ્ઞાન કે નિમિત્ત હૈ. હવે જો અહીંયા એક ક્વેશ્ચન છે, નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. અહીંયા એક ક્વેશ્ચન છે, સૂત્રમાં તો આપ્યું ઇન્દ્રિય અને અન ઇન્દ્રિય. અન પ્રિફિક્સ આપણે ક્યારે લગાવીએ જનરલી? હા ના, આપણે કહીએ ને અનાવરણ કર્યું. અનાવરણ વોટ ડઝ ઇટ મીન? કે આવરણ હતું એને કાઢી નાખ્યું. બરાબર, સો અન ઇઝ જનરલી યુઝડ ઇન ધ મીનિંગ ઓફ નેગેટિવ, નોટ, છે જ નહીં એમ. તો ઇન્દ્રિય અને અનિન્દ્રિય, તો એનો મતલબ તો એમ હોવો જોઈએ ને કે ઇન્દ્રિય રહિત, ઇન્દ્રિય વગર થનારું જ્ઞાન એને કહેવાય મતિ જ્ઞાન. એ આવ્યું કે નહીં? ઇન્દ્રિય અને અનિન્દ્રિય એનું નિમિત્ત છે. એટલે એક તો ઇન્દ્રિય નિમિત્ત છે અને બીજું ઇન્દ્રિય રહિત જ્ઞાન તે મતિ જ્ઞાનનું નિમિત્ત છે એમ. એટલે મતિ જ્ઞાન ઇન્દ્રિય રહિત પણ થવું જોઈએ. પણ ના, જો આ ક્લેરિફિકેશન ખ્યાલ આવ્યો ને કે અહીંયા અન નો મીનિંગ કમ્પ્લીટ ઇન્દ્રિય વગર એમ નહીં, પણ ઇન્દ્રિયથી કંઈક જુદું, ઇન્દ્રિયથી કંઈક જુદું. જેવી રીતના આપણે જો કહીએ કશાય અને ન કશાય, અથવા આપણે કહીએ કર્મ અને ન કર્મ, આ નો મતલબ શું? આપણે જે આઠ કર્મ કહીએ ને, જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ, એ દ્રવ્ય કર્મ છે. પછી ભાવ કર્મ એટલે જીવના મોહ રાગ દ્વેષ આદિ ભાવ. અને નો કર્મ એટલે શું? આ શરીર, મન, વાણી આદિ જે બહારના સંયોગ છે એને નો કર્મ કહેવાય. આ નો શું કામ કહેવાય? નો એટલે એ કિંચિત રોકનારા છે એમ, એ પૂર્ણ ઘાત કરનારા. જેવી રીતના દ્રવ્ય કર્મ કેવા છે? કે ગુણોનો ઘાત કરનાર છે. અને નો કેવા છે? કે કિંચિત છે, ઈશત, પાર્શિયલ, એને નો કહેવાય. ખ્યાલ આવે છે? નો કશાય, હાસ્ય રતિ અરીતિ આદિ નો કશાય છે ને, અને ઓલા ક્રોધ માન માયા લોભ એ કશાય છે. તો કશાય ને નો કશાયમાં શું ફરક? એક ઓલા જીવના સ્વભાવનો ઘાત કરનાર છે અને ઓલું બીજું એનાથી થોડાક હીન, ઓછી શક્તિવાળા છે એમ, એ નો કશાય કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એવી જ રીતે અહીંયા ઇન્દ્રિય અને નો ઇન્દ્રિય, અનિન્દ્રિય એટલે નો ઇન્દ્રિય એમ એનો મીનિંગ થાય છે. તો નો ઇન્દ્રિય એટલે કે અહીંયા મન જે છે એને નો ઇન્દ્રિય કહેવાય છે. જો એના માટે સ્લાઇડ છે જોઈએ. અહીંયા ટીકામાં પણ છે, એની નીચે જ વાંચજો. ઇન્દ્રિય એટલે કે આત્મા, આ આત્માને ઇન્દ્ર પણ કહેવાય છે. જો આ ઇન્દ્ર શબ્દનો એક બીજો મીનિંગ આ સર્વાર્થ સિદ્ધિ ટીકામાંથી છે કે આત્માને ઇન્દ્ર શબ્દથી વપરાય છે. કેમ કે જેવી રીતના પેલો ઇન્દ્ર ઐશ્વર્યવાન છે, એવી રીતના આ આત્મા પણ અનંત ગુણોની શક્તિ સહિત ઐશ્વર્યવાન છે. એટલે આને આત્માને ઇન્દ્ર કહેવાય. ખ્યાલ આવ્યો ને? આ બધા શબ્દ કેવી રીતના બને છે એ અહીંયા સમજાવે છે. તો એ આત્માનું લિંગ, લિંગ એટલે ચિહ્ન, એને ઇન્દ્રનું ચિહ્ન એટલે ઇન્દ્રિય એમ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જો આપણે મીનિંગ વાંચીએ સ્લાઇડ ઉપર. ઇન્દ્રિય, આત્મા એટલે કે ઇન્દ્ર પરમ ઐશ્વર્ય રૂપ પ્રવર્તમાન હૈ, ઇસ પ્રકાર અનુમાન કરાને વાલા શરીર કા ચિહ્ન સો ઇન્દ્રિય હૈ. અંદર આત્મા છે એ પરમ ઐશ્વર્ય સહિત મોજૂદ છે એમ બતાવનારું શરીરનું ચિહ્ન એને ઇન્દ્રિય કહેવાય છે. ખ્યાલ આવે છે? થોડું બાઉન્સર રહે છે. જો આ શરીરના એવા લક્ષણો કે જે આત્માને બતાવે શરીરમાં એવી એવી કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે જેનાથી ખબર પડે કે અંદર આત્મા છે? તો આજે ઇન્દ્રિય છે અને મન છે, એ એવા લક્ષણો છે કે જેનાથી જીવને જ્ઞાન થાય છે, બરાબર? તો જે બાહ્ય પદાર્થ અને શરીરનો કોન્ટેક્ટ જ્યારે થાય, તો એ કોન્ટેક્ટ થ્રુ અંદર જે જ્ઞાન છે ત્યાં જ્ઞાન થાય છે, આત્મા છે ત્યાં જ્ઞાન થાય છે, બરાબર? એટલે આ આત્મા માટે આ શરીરની વિન્ડોઝ, ખ્યાલ આવ્યો ને, શરીરમાં એવી વિન્ડોઝ કે જ્યાંથી આત્માનું જ્ઞાન થાય છે એને ઇન્દ્રિય કહેવાય છે. એને અહીંયા ચિહ્ન કીધું કે શરીરના એવા ચિહ્ન કે જેનાથી આત્મા અંદર મોજૂદ છે પ્રગટ થાય છે એને ઇન્દ્રિય કહેવાય છે. આપણે અમુક વર્ડ તો એક્સેપ્ટ કરી લીધા હોય ને, ઇન્દ્રિય એટલે હા પાંચ ઇન્દ્રિય ને મન, એમાં શું પે શબ્દ ક્યાંથી આવ્યા એની આખી સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. ચલો આગળ. હવે નો ઇન્દ્રિય બીજું મન. જો સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધ મનોવર્ગણા કે નામ સે પહેચાને જાતે હૈ, ઉનસે બને હુએ શરીર કા આંતરિક અંગ જો કિ અષ્ટ દલ કમલ કે આકાર હૃદય સ્થાન મે હૈ. આ મન શું છે? જનરલી મનને સમજવું બહુ અઘરું પડે લોકોને. આપણે મન અને જ્ઞાનને બહુ મિક્સ કરી દઈએ. મનના બે પ્રકાર, એક છે દ્રવ્યમન, એક છે ભાવમન, બરાબર? જેવી રીતના હાથની આંગળીઓ છે ને, આ શું છે કે આપણા શરીરનો એક અંગ છે. શરીરમાં અંગ અને ઉપાંગ એમ કહેવાય. આખો હાથ છે એને અંગ કહેવાય અને સબ અંગ એમ એને ઉપાંગ કહેવાય, ઉપઅંગ. તો એવી જ રીતે અહીંયા હૃદયમાં, અહીંયા હાર્ટના એરિયામાં એક એવું અંગ છે જેને મન કહેવાય છે. આ જે મન છે એ બહુ સૂક્ષ્મ પરમાણુઓથી બનેલું છે, એટલે તમે ઓપન હાર્ટ સર્જરી કરો તો હાથમાં કાંઈ ના આવે, કેમ કે ઇટ ઇઝ વેરી ફાઇન, જે આંખોથી દેખાતું નથી, માઇક્રોસ્કોપથી પણ દેખાતું નથી, એ જાતનું સૂક્ષ્મ પરમાણુઓથી બનેલું છે. જેવી રીતના અહીંયા કર્મ પડ્યા છે તો દેખાતા નથી ને, તમે ગમે તે કાપી નાખો તો પણ અંદરથી કર્મ બહાર આવતા નથી, ખબર પડતી નથી, એવી જ રીતે ત્યાં મન પણ એવી રીતના રહેલું છે. અહીંયા કહ્યું ને મનોવર્ગણા, વર્ગણા છે ને, પુણ્ય વર્ગણા કહે છે. હવે એક ટોટલ 23 જાતની વર્ગણાઓ છે, એમાંથી 5 વર્ગણાઓ જીવ આત્મા સાથે બંધાય છે. એમાં કારમાણ વર્ગણા છે, સૌથી સૂક્ષ્મ વર્ગણા છે. એના પછી થોડીક વધારે સ્થૂળ એ મનોવર્ગણા છે, જેનાથી આ મન બને છે. એનાથી વધારે સ્થૂળ એ ભાષા વર્ગણા છે, આહાર વર્ગણા, તેજસ, ભાષા, બરાબર ને? એનાથી વધારે સ્થૂળ આ ભાષા જેનાથી બને છે, એ ભાષાના પુદ્ગલ એ જુદા છે. એની પછી તેજસ, આ રિવર્સ ઓર્ડરમાં, સૂક્ષ્મથી સ્થૂળ, તો એના પછી તેજસ, શરીરના જે પરમાણુઓ છે એ છે. અને પછી સૌથી સ્થૂળ એ આહાર વર્ગણા છે. આ જેટલું પણ આપણા શરીર આદિમાં દેખાય છે બધું આહાર વર્ગણાથી બનેલું છે. દેખાય એટલે આંખોથી દેખાય, સ્પર્શથી અનુભવાય, કાનથી સંભળાય, પાંચે ઇન્દ્રિયથી જે જે પદાર્થનું જ્ઞાન થઈ શકે છે બધું આહાર વર્ગણા છે. બધા રૂપી જ છે, કેમ કે બધા પુદ્ગલ છે. જો રૂપી કોને કહેવાય? જે દેખાય એને રૂપી કહેવાય, એ પરિભાષા ખોટી. જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે એને રૂપી કહેવાય. તો બધા પુદ્ગલ પરમાણુઓ કે એના સ્કંદો રૂપી જ છે, પણ આપણી ઇન્દ્રિયની એવી શક્તિ નથી એટલે દેખાતા નથી. અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાનથી જણાય છે, એટલા સૂક્ષ્મ એક કર્મ પરમાણુ પણ જણાય છે, એટલા સૂક્ષ્મ પરમાણુઓ પણ અવધિ મનપર્યાય જ્ઞાની જાણી શકે છે. અવધિ જ્ઞાનીને કેવી રીતના ખબર પડે કે આ જીવ હવે નરકમાં ગયો, આ શરીર તો અહીંયા જ છે, આત્મા તો અવધિ જ્ઞાનથી દેખાતો નથી, કેમ કે ખાલી રૂપી પદાર્થને જાણે છે, તો કેવી રીતે ખબર પડે? આપણે આ વાત થઈ હતી ને પહેલા પણ, આઈ થિંક આ વાત થઈ હતી કે રાવણનો જીવ ત્રીજી નરકમાં ગયો, આપણે કેવી રીતના ખબર પડી કોઈને? સીતાના જીવે ત્યાં જઈને અવધિ જ્ઞાન મૂક્યું કે હવે રાવણનો જીવ ક્યાં છે, તો ખબર પડી ત્રીજી નરકમાં છે. કેવી રીતના ખબર પડી? એ શરીર તો અહીંયા ડિસ્ટ્રોય થઈ ગયું, અવધિ જ્ઞાનમાં આત્મા તો જણાતો નથી, તો જણાય છે ફક્ત તેજસ ને કારમાણ વર્ગણા જે આ સાથે ગઈ અહીંયાથી. અહીંયાથી કોઈ મૃત્યુ પામીને જાય તો સાથે શું જાય? આપણા પૈસા દીધો જતું નથી, એની કોઈ વ્યવસ્થા નથી, આ શરીર લઈ જવાની એ વ્યવસ્થા નથી, કપડા આદિ લઈ જવાની વ્યવસ્થા નથી, તો ખાલી તેજસ અને કારમાણ વર્ગણા આ બે જ સાથે જાય છે આત્મા સાથે. તો અવધિ જ્ઞાની એને પણ જાણીને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડે છે કે આ પેલો જ જીવ છે, અને એમ કરીને જાણે છે કે જો અહીંયા ગયા. ખ્યાલ આવે છે કે નહીં? હા, ચાલો ફરીથી આવીએ. તો એ દ્રવ્ય મન છે, બરાબર? એ દ્રવ્ય મન અને સાથે આપણે જોયું ભાવમન. આ ભાવમન શું છે? હા, આત્મામાં હોય પણ શું છે? જીવના જે થવાવાળું ક્ષયોપશમ જ્ઞાન એ જ ભાવમન છે. ભાવમન એટલે જે આપણે કહીએ ને મનનું કાર્ય શું, કે હિતકારી કે અહિતકારી એવો નિર્ણય કરવાની શક્તિ, એ ભાવમન છે. તો એ શક્તિ કોનામાં છે? કે જ્ઞાનમાં જ છે. એટલે જ્ઞાન જ ભાવમન છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ આપણે એને કોલોક્વિયલ લેંગ્વેજમાં વાત કરીએ ને તો જો મને આમ મન થઈ ગયું આજે ખાવાનું, એવું જે આપણે કહીએ, આ મન આ જ્ઞાન નથી, આ મન તો રાગાદી ભાવ છે. કેમ કે મને મન થયું એ તો આપણે જીવના મોહ રાગદ્વેષ ભાવ છે, એની અહીંયા વાત નથી. આ મન અને ઓલો મન એ બે આખા જુદા જ પડી જાય છે. આ મન થયું એટલે મને એવું કંઈક અંદરથી ફિલિંગ, મને ભાવ થયો, એ ફિલિંગ ભાવ મન આ બધા રાગાદી ભાવ છે. પણ મનથી જાણવું, મનથી મેં નિર્ણય કર્યો, એવું જે આપણે કહીએ ને, મેં મનથી નિર્ણય કર્યો, તો નિર્ણય શેનાથી થાય? નિર્ણય તો જ્ઞાનમાં જ થાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ભાવમન એ જ્ઞાનના. જો જીવના ગુણો કેટલા મુખ્ય મુખ્ય, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ, આ બધાનો પહેલા એક પેપર પર મૂકી દો, અને બધાની શક્તિ શું, બધામાં કઈ કઈ પર્યાય થાય છે એ પહેલા એક પેપર પર મૂકી દો, એ આપણા સિદ્ધાંત થઈ ગયા, બરાબર? હવે જે આપણે લૌકિક ભાષા બોલીએ છીએ ને એનાથી સિદ્ધાંતોનો નિર્ણય ન કરવો. લૌકિક ભાષા લૌકિકની જગ્યાએ છે, એમાં ઘણા બધા ઉપચાર કરવામાં આવે છે, પણ એમાં કયા પદાર્થનું વર્ણન કરવામાં આવે છે એનાથી નિર્ણય થાય છે કે કયા ગુણની વાત છે કે કયા દ્રવ્યની વાત છે. ખ્યાલ આવ્યો? એટલે આપણું નિર્ણય જે શ્રદ્ધાનો નિર્ણય આ સિદ્ધાંતોથી હોવો જોઈએ, લૌકિક વાતોથી નહીં, બરાબર? ચલો આગળ વધીએ. હવે જો આપણે વાત તેની ચાલે છે કે મતિજ્ઞાન ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે, એવું અહીંયા સૂત્રમાં કીધું. હવે જો નેક્સ્ટ ચાર્ટ આપણે જોઈએ, હવે આ શાસ્ત્ર છે એમાં લગભગ ચાર પાના આ સૂત્રમાં છે, એક તમને એક બ્રીફ આપી દઉં. એમાં ઘણું નિમિત્ત નૈમિત્તિક સંબંધ, નિમિત્ત ઉપાદાન, એની ચર્ચા અહીંયા આવેલી છે. એ તમે ઘરે વાંચજો હોમવર્ક તરીકે, બરાબર? એની ચર્ચા આપણે કરતા નથી, કેમ કે અહીંયા વિષય આપણો મતિજ્ઞાનનો ચાલે છે, અને આખું અહીંયા બે ત્રણ પેજ છે આખું નિમિત્ત નૈમિત્તિક ઉપર છે, એટલે તમે હોમવર્ક તરીકે વાંચજો, બરાબર? આપણે અહીંયા જે બે આપણે ચાર્ટ જોશું એ આ સૂત્રને રિલેટેડ, જે મતિજ્ઞાનને રિલેટેડ છે એ આપણે જોઈએ છે. જો એક ટોપિક અહીંયા છે કે આપણે, તમને યાદ હોય તો પહેલા આપણે જોયું હતું મતિજ્ઞાનની પરિભાષામાં કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થવાવાળા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે, પણ એમાં સાથે આપણે નિમિત્તમાં અજવાળું, સામેવાળો પદાર્થ ને એ બધું ન લીધું. આપણે શું કહીએ કે ભાઈ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થવાવાળું જ્ઞાન, હવે મને માઇકનું જ્ઞાન થયું, તો ત્યાં માઇક જોઈએ કે ન જોઈએ? મને આંખોથી માઇક દેખાયું એમ આપણે કહીએ ને, તો આ જે જ્ઞાન હમણાં થયું એનું નિમિત્ત આપણે કહ્યું આંખને, બરાબર? માઇકને નિમિત્ત ન કીધું. કેમ કે ત્યાં માઇકની જરૂરત જ નથી, અને તોય જીવને જણાય છે. માઇક હોય તોય ઘણીવાર નથી જણાતું, કેમ કે આપણું ધ્યાન ત્યાં નથી, આપણું ધ્યાન બીજી તરફ છે, તો એ નથી જણાતું. હવે એના માટે અહીંયા બે ત્રણ ઉદાહરણ આપ્યા છે, અને એના માટે પણ અહીંયા આર્ગ્યુમેન્ટ્સ મૂકી છે કે આ જે પરો, જે અજવાળું અને સામેવાળો પદાર્થ, એને આ સૂત્રમાં પણ ઇન્દ્રિય અને મન નિમિત્ત કીધા ને, તો એ પદાર્થોને નિમિત્ત કેમ ન કીધા? ખ્યાલ આવે છે ને, તો ત્યાં એમ એમ અહીંયા ચર્ચા કરી છે કે જીવને અજવાળાની જરૂરત નથી જાણવા માટે. નહીં તો જે નોક્ટર્નલ એનિમલ્સ હોય ને, જેને રાતના જ જણાય, તો એને પ્રકાશની જરૂરત જ નથી, એને તો એમને એમ જણાય છે. અને જે અવધિ મનપર્યાદિ જ્ઞાન છે એ તો આત્માથી ડાયરેક્ટ જાણે છે, એને તો આંખની બી જરૂરત નથી, તો પ્રકાશની જરૂરત ક્યાંથી આવી? એટલે અજવાળાની જરૂરત નથી, એ સાઈડ પર મૂકો. હવે સામેવાળા પદાર્થની જરૂરત છે કે નહીં જાણવા માટે? કે ના, એ પણ નથી. કેમ કે જો એવું હોત તો જીવ ખાલી વર્તમાનનું જ જાણી શકત, ભૂતકાળના તો પદાર્થો છે જ નહીં, અને ભવિષ્યની પર્યાયોજિત થઈ જ નથી, તો જાણે કેવી રીતના? પણ એવું નથી ને, આપણે વર્તમાનમાં પણ આપણા સ્કૂલ ડેઝમાં કંઈક થઈ ગયું હોય તો સ્મૃતિથી યાદ કરી શકીએ છીએ ને, પ્રત્યક્ષ જણાય છે કે નહીં કે હા જો ઓલું યાદ આવ્યું. તો ત્યાં એ પદાર્થ તો છે નહીં, પણ ત્યાં મન નિમિત્ત છે અને મન દ્વારા એ વિકલ્પથી જાણી શકાય છે. અથવા તો ઇન્દ્રિય નિમિત્ત હોય અને દૂર કંઈક પદાર્થ હોય એનો પણ અવાજ આવે છે, તો એ પદાર્થ મોજૂદ ન હોય સામે તો પણ જણાય છે. ખ્યાલ આવે ને? અથવા આપણા વિકલ્પોમાં એ યાદ આવે છે. તો આ બધું સામેવાળા પદાર્થ વગર થાય છે, માટે ઇન્દ્રિય અને મન જ નિમિત્ત કીધા, અને આ સામેવાળા પદાર્થ નિમિત્ત નો કીધા. જો આનાથી એક ચર્ચા યાદ આવી મને, હમણાં જ અમારે અષ્ટાનિકામાં સમયસારજીમાં છેલ્લો ઉપાય ઉપેય અધિકાર છે એની ચર્ચા થઈ. જો થોડું સાંભળજો, આપણે થોડું વિષયથી દૂર જઈએ છે પણ બહુ રેલેવન્ટ છે, અહીંયા કનેક્ટેડ છે એટલે કહું છું. સમયસારજી જે 415 ગાથા છે આખી પતી ગઈ, કુનકુંદ આચાર્ય આખું વર્ણન કરી લીધું. હવે એના પછી અમૃત ચંદ્રાચાર્યને એક વિકલ્પ આવ્યો કે આ આખા શાસ્ત્રમાં કુનકુંદ આચાર્ય આત્માનું વર્ણન કર્યું, પણ એમણે વર્ણન કેવી રીતના કર્યું? કે જ્ઞાન ઈ આત્મા, જ્ઞાન ઈ આત્મા, બસ એવી રીતના જ વર્ણન કર્યું આખા શાસ્ત્રમાં. તો સામેવાળો શ્રોતા કદાચ એમ ભૂલથી સમજી ન લે કે ભાઈ આત્મામાં એક જ ગુણ છે, જ્ઞાન જ છે, બીજું કંઈ છે જ નહીં. એટલે એમને વિકલ્પ આવ્યો કે એપેન્ડિક્સ હું નાખું, પરિશિષ્ટ નાખું નીચે પાછળ, કે આત્મામાં બીજા કયા કયા ગુણો છે એ સમજાવું. બરાબર? તો એમણે એ પરિશિષ્ટમાં ત્રણ વસ્તુ નાખી. એક નાખી કે પહેલા તો આત્મામાં તત, અતત, એક, અનેક આદિ 14 પ્રકારના જુદા જુદા ધર્મ, અને આવા અનેક ધર્મ આત્મામાં મોજૂદ છે, જેનાથી અનેકાંતવાદ સિદ્ધ કર્યું કે આત્મા દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે. બરાબર? દ્રવ્યથી એક છે, પર્યાયોથી અનેકો છે. પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તત્ છે, પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અતત છે, આદિ આદિ. બરાબર? આ કીધું. એના પછી આત્મામાં રહેલા અનંત ગુણો, તો એમાંથી એમણે 47 ગુણોના નામ કીધા કે આત્મામાં આવા આવા ગુણો છે. અને પછી એક સેન્ટન્સ નાખ્યું કે આવા તો અનંત છે, પણ જે જ્ઞાન માત્ર, એટલે જે જીવને જ્ઞાન અનુભવ થાય છે, તો એમાં અનંત ગુણોનો અનુભવ એક સાથે આવી જ જાય છે, માટે ત્યાં જ્ઞાન માત્ર આત્મા એમ કીધું છે. આટલું કર્યું, આ બે કીધા. હવે થર્ડ સેક્શન જે નાખ્યો અમૃત ચંદ્રાચાર્ય, તો ત્યાં કીધું ઉપાય ઉપેય અધિકાર. એટલે હવે આખું બધું કીધું, હવે સમરાઈઝ શું કરવું? તો હવે એમણે ઉપાય એટલે મોક્ષ માર્ગ, અને ઉપેય એટલે મોક્ષરૂપ દશા, એમ કરીને આખું સમરાઇઝ કર્યું. હવે મારે તો અહીંયા જ્ઞેય નાયક સાથે કનેક્ટ કરવું હતું ને, તો ત્યાં શું કીધું કે આત્મા જ્ઞાન માત્ર છે. જે જીવ એ જાણવાના કાર્યમાં પણ પર પદાર્થ પર જેની દ્રષ્ટિ છે, તો એની દ્રષ્ટિ જ્ઞેય ઉપર છે. જ્ઞેય ઉપર દ્રષ્ટિ હોવાથી એને નિયમથી રાગ દ્વેષાદી ભાવ થાય છે, એનાથી એને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રહે છે, અને જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. હવે જ્ઞાની ધર્માત્મા કેવો વિચાર કરે છે કે આ જે પદાર્થ જણાયો, હા, જેવી રીતના આપણે ઘણીવાર એક્ઝામ્પલ લઈએ, સપોઝ આ લાકડું છે, કોને દેખાય છે? કોને દેખાય છે? એટલે તમને દેખાય છે કે નહીં? દેખાય છે ને, બધાને દેખાય છે કે નહીં? હા, તો આ જ લાકડું દેખાય છે કે તમારા જ્ઞાનમાં એવું એક આકાર બને છે અને એ દેખાય છે? આ લાકડું તો અહીંયા છે ને, જો એક જણને એના જ્ઞાનમાં વયું જાય તો કોઈ બીજાને ન દેખાય. એટલે ખરેખર તો જ્ઞેય જીવને દેખાતો જ નથી. ખ્યાલ આવ્યો ને? આ હું આની સાથે કનેક્ટ કરવા માંગતો હતો કે અહીંયા જે જ્ઞેય એ મતિ જ્ઞાનનું નિમિત્ત કેમ ન કીધું, કેમ કે પદાર્થથી જીવને જ્ઞાન થતું જ નથી. આ બહુ મોટો સિદ્ધાંત મેં કહી દીધો. હવે આના પર બહુ વિચાર કરજો. આપણું સુખ દુઃખ જેટલી પણ વસ્તુ છે જેને આપણે અનુભવી રહ્યા છે, ખાવા પીવામાં કંઈક ગમે છે નથી ગમતું, બહાર કંઈ હરવા ફરવામાં આ ગમ્યું આ ન ગમ્યું, હા, અથવા તો વાતોચીતોમાં આદિ આદિ જેટલું પણ વિચાર કરી લો, આ બધું જીવને જ્ઞાન પર પદાર્થથી થયું જ નથી. જીવને જ્ઞાન પોતાના જ્ઞાનથી જ થયું છે. જ્યાં જીવને આવી દ્રષ્ટિ આવી જાય કે જ્ઞાનથી જ જ્ઞાન થયું છે, પર પદાર્થથી જ્ઞાન થયું જ નથી, તો પહેલા તો આપણા જે રાગદ્વેષાદી ભાવ છે, કશાય ભાવ, જે બીજાને જોઈ જોઈને થાય છે, એ તો બધા દૂર થઈ જાય. હવે એનાથી પણ આગળ જે આ બધું પદાર્થનું જ્ઞાન થયું, તો એ જ્ઞાન 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 એ તો જ્ઞાયકનું જ છે ને. જ્ઞાન એટલે જીવની જ પર્યાય છે. જીવની પર્યાય એટલે જીવ જ છે, તો એ તો બધું જ્ઞાયક જ છે, એટલે હું જ છું, એમ કરીને ત્રિકાળી આત્માની મહિમા આવે. હવે એ થોડોક સૂક્ષ્મ સિદ્ધાંત છે, આપણા ટોપિકથી જુદો છે, એટલે એની ચર્ચા હમણાં નથી કરતા. પણ આને ખૂબ વિચાર કરજો, આ જ કરવા લાયક વસ્તુ છે. બાકી આપણે શાસ્ત્ર તો ભણીએ છીએ ઘણા, પણ જે દ્રષ્ટિમાં આપણી એક જોવાની પદ્ધતિ હોય પદાર્થોને, અને એના પ્રત્યે વિચાર કરવાની જે આપણી શૈલી હોય, મૂળ તો ત્યાં આપણે બદલાવ લાવવાની જરૂરત છે. જો આ ફોન કેટલો સરસ છે, આ ફોન કેટલો સરસ છે, મને તો બહુ ગમ્યો. તો એ ફોન સરસ નથી, એનું જ્ઞાન સરસ છે. હવે કોઈ બીજી વસ્તુ ખરાબ છે, તો એ વસ્તુ ખરાબ છે જ નહીં. એનાથી જે જીવને જ્ઞાન થયું, એ જ્ઞાનમાં જીવ મોહ રાગ દ્વેષ કરે છે. બાકી ખરેખર જ્ઞાન પણ ખરાબ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હા, જ્ઞાન તો જ્ઞાન છે. જો મિથ્યા દ્રષ્ટિને પણ જ્ઞાન થાય છે, તો એ પણ જ્ઞાન જ છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન થાય છે, તો એ પણ જ્ઞાન છે. જ્ઞાનમાં તો કાંઈ ફરક નથી. ફરક ક્યાં છે? કે જીવ એમાં મોહ ભાવને કારણે ત્યાં રાગ દ્વેષ ભાવ ઉત્પન્ન કર્યા જ કરે છે અને દુઃખી થાય છે. જીવનું સુખ દુઃખ પોતાના મોહ રાગ દ્વેષને કારણે છે, પદાર્થને કારણે કે એના જ્ઞાનને કારણે છે જ નહીં. કેમ કે એ તો જીવનો સ્વભાવ છે. જાણવું તો જીવનો સ્વભાવ છે. તો જેટલું પણ જણાય છે એ બધાને એક સામાન્ય કરીને જે પોતાને જ્ઞાયક ભાવ રૂપે વિચાર કરે. તો આજે હું સવારના જ વિચાર કરતો હતો, અક્ષયભાઈ વિચાર કરજો, જે જ્ઞેયરૂપ જ્ઞાન થાય છે, તો હમણાં સમજો મને આ જણાયું, પછી આ જણાયું, પછી આ જણાયું. તો આપણે તો એક ક્રોનોલોજી રહે ને, કાળ કાળનો એક ઉલું રહે ને, કે મેં પહેલાં આને જાણ્યું, પછી આને જાણ્યું, પછી આને જાણ્યું. હવે જેની નજર ત્રિકાળી આત્મા ઉપર છે, એને તો ભૂતકાળમાં એ જ્ઞાનની પર્યાય જ્ઞાનાકારે થઈ, વર્તમાનમાં બીજી જ્ઞાનની પર્યાય જ્ઞાનાકારે થઈ, ભવિષ્યમાં ત્રીજી પર્યાય જ્ઞાનાકારે થશે, પણ એને પર્યાય પર લક્ષ્ય જ નથી. એનું લક્ષ્ય તો જ્ઞાયક પર છે, અને આ બધા જ્ઞાનાકાર તો જ્ઞાયક જ છે, એટલે એના માટે તો ત્રણ કાળ જ નથી. જે જ્ઞાની ધર્માત્મા છે અથવા જિનેન્દ્ર ભગવાન છે, આપણે એમ આપણે શું કહીએ કે હવે સાદી અનંત કાળ માટે એ સુખની અવસ્થા ભોગવશે, એ ખરેખર પર્યાયનું કથન છે. ખરેખર દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો દ્રવ્ય અનાદિ અનંત છે ને, ત્રિકાળી જ દ્રવ્ય છે, અને હવે તો એ દ્રવ્યમાં જ છે. તો એના માટે હવે સાદી કે અનંત એવું કંઈ કાળ જ નથી. એના માટે તો બધું જ્ઞાયક જ છે. ચાલો વિચાર કરજો. આપણે તો અહીંયા સૂત્રથી સૂત્રાંતર થઈ ગયા, પણ જો આપણે એક બીજો ટોપિક ટચ કરવાનો છે, એનાથી આ સૂત્ર આપણું પૂરું થશે. જે મતિ જ્ઞાનના માટે ઇન્દ્રિય અને મન એ નિમિત્ત કયા, પણ જ્યારે જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે, તો એ આત્માના અનુભવ વખતે ઇન્દ્રિયોનું કંઈ કામ નથી, અને મનના વિકલ્પથી પણ આત્માનો અનુભવ થતો નથી. આત્માનો અનુભવ મનના વિકલ્પથી પણ પાર છે. તો જે સ્વરૂપાચરણ એટલે કે પોતાના આત્માના અનુભવ વખતે મતિ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. બરાબર, પોતાના આત્માના અનુભવ વખતે મતિ જ્ઞાન પ્રત્યક્ષ છે. પરપદાર્થને જાણે છે ત્યારે પરોક્ષ છે, તો ઇન્દ્રિય અને મન નિમિત્ત છે. બરાબર, તો જો એ જ અહીંયા ચાર્ટમાં દેખાડ્યું છે. જો મતિ જ્ઞાન પ્રત્યક્ષ સ્વ સંબંધી સ્વાનુભવ જ્ઞાન, એટલે કે સ્વાનુભવ કે કાલમે જ્યારે અનુભવ કરી રહ્યા છે ત્યારે જ, પછી પાછા જ્ઞાની ધર્માત્મા બહાર આવે અને બીજી વસ્તુને જાણવા લાગે તો એને પાછું ઇન્દ્રિય નિમિત્ત છે. ખ્યાલ આવ્યો ને? તો એ પોતાના આત્માના અનુભવ વખતે ઉપાદાન કારણ કોણ? કે પોતે આત્મા જ, એ જ સ્વદ્રવ્ય છે. અને આત્મા કી સહજ શક્તિ, એ જ એનું કારણ, જે આપણે છ કારક કહીએ ને, તો એ જ એની શક્તિ, એ જ એનો અનુભવ, પોતે જ જાણે છે, પોતામાં જ જાણે છે, બધું પોતામાં જ છે. તો ત્યાં નિમિત્ત કોઈ નથી. જો કોઈ નથી એમ કહ્યું અહીંયા, આ તો એક કહેવાની પદ્ધતિ છે. કોઈ નથી એટલે ઇન્દ્રિય અને મન નિમિત્ત નથી. ત્યાં ઉપચારથી શું કહેવાશે? કે દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત છે, શાસ્ત્ર નિમિત્ત છે, પંચકલ્યાણક આદિ નિમિત્ત છે. પણ એ તો કઈ અવસ્થામાંથી જીવે પુરુષાર્થ કર્યો અને આત્માના અનુભવમાં પહોંચ્યા એ બેક ટ્રેક કરીને એ ભૂતકાળની પર્યાયને નિમિત્ત કહી દેવામાં આવે છે. તો ત્યાં એમ પણ કહી શકાય ને કે ભૂતકાળમાં પહેલા મનથી એમણે હું જ્ઞાયક છું એવો વિચાર કર્યો, વિકલ્પ કર્યા, એટલે મન નિમિત્ત છે એમ કહેવાની પદ્ધતિ છે. પણ ખરેખર મનથી આત્માનો અનુભવ થતો નથી. હા, આ એ વસ્તુ સ્વરૂપ આપણને ક્લિયર હોવું જોઈએ. હજુ આગળની સ્લાઇડ જોઈએ. મતિ જ્ઞાન જ્યારે પરોક્ષ એટલે કે પર પદાર્થ સંબંધી જ્ઞાન કરે છે તો એમાં ઉપાદાન કારણ કોણ? કે ભાઈ જ્ઞાન તો જ્ઞાનથી જ થાય છે, એટલે આત્માથી જ થાય છે, આત્માની સહજ શક્તિથી જ થાય છે. પણ ત્યાં ઇન્દ્રિય અને મન એ પરદ્રવ્યને જાણવા માટે નિમિત્ત છે. અને સંયોગરૂપ આરોપિત કારણ, આરોપ વ્યવહારમાં લૌકિક ભાષામાં પદાર્થ પર પણ આરોપ આપવામાં આવે છે એવી પદ્ધતિ છે. પણ એ ફક્ત ઉપચાર છે, વ્યવહાર છે, ખોટું છે. ખરેખર એ પરપદાર્થ જાણવામાં કારણભૂત છે જ નહીં. ખ્યાલ આવ્યો? અને જો હજી એક સ્લાઇડ છે. મતિ જ્ઞાન જ્યારે પરોક્ષ એટલે કે પરપદાર્થ સંબંધી જ્ઞાનનું નિમિત્ત થાય છે તો ત્યાં ઇન્દ્રિય એટલે કઈ કઈ વસ્તુને નિમિત્ત છે? તો જે સ્પર્શ રસ ગંધ વર્ણ એને જાણવા માટે ઇન્દ્રિય નિમિત્ત છે, શબ્દને જાણવા માટે ઇન્દ્રિય નિમિત્ત છે. બરાબર, આત્મા રૂપી નહીં હે, એટલે આત્મા સ્વલક્ષ્ય સે ઇન્દ્રિય, સ્વલક્ષ્ય મેં ઇન્દ્રિય કા નિમિત્ત નહીં. આત્મા રૂપી પદાર્થ નથી એટલે પાંચ ઇન્દ્રિયથી આત્મા જણાતો નથી. મન સેને જાણે છે? કે રૂપી અને અરૂપી બે પદાર્થોના વિકલ્પ કરી શકે છે. તો બે પદાર્થને જાણવામાં મનને નિમિત્ત કહેવામાં આવે છે. પણ ફરીથી આત્માના વિકલ્પ વખતે એટલે અનુભવ વખતે તો ત્યાં આત્મા પણ મન પણ ત્યાં નિમિત્ત નથી. જો આની ચર્ચા તો આપણે ઘણા જુદા જુદા ફોરમમાં ઘણી વાર થાય છે કે મતિ જ્ઞાનના બે પ્રકાર આપણે પહેલા ભેદ પ્રભેદમાં પણ જોયા. મતિ જ્ઞાનના બે ભેદ, એક છે પરોક્ષ મતિ જ્ઞાન અને બીજું છે સ્વાનુભવ પ્રત્યક્ષ. પરોક્ષમાં પણ ભેદ કરવા હોય તો બીજા બે ભેદ થાય. એક છે સાક્ષાત પરોક્ષ અને બીજું છે સામ વ્યવહારિક પ્રત્યક્ષ. એટલે કે વ્યવહારમાં જેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે એવું પરોક્ષ મતિ જ્ઞાન. જેવી રીતના સમજો, આને મેં પ્રત્યક્ષ મારી આંખે જાણ્યું, ખ્યાલ આવ્યો ને? એવું લૌકિકમાં કહેવાની પદ્ધતિ છે કે આ પ્રત્યક્ષ મેં જાણ્યું, પણ જાણ્યું તો આંખેથી જ ને, એટલે પરોક્ષ જ છે. ખ્યાલ આવ્યો? પણ જ્યારે જીવ પોતાના આત્માને જાણે છે તો ત્યાં કોઈ વસ્તુ નિમિત્ત નથી, તો એ પ્રત્યક્ષ એટલે કે સ્વાનુભવ પ્રત્યક્ષ મતિ જ્ઞાન છે. આવી રીતના આપણી 14મા સૂત્રની ચર્ચા થઈ. આગળ હવે 15મા સૂત્રમાં મતિ જ્ઞાનનો ક્રમ, જે આપણે અવગ્રહ ઇયા અવાય ધારણા એ ચાર જે ભેદ છે એની ચર્ચા કરશું. જો પહેલા જે ચર્ચા કરી દેવર મતિ જ્ઞાનના સિનોનિમ્સ, સેમ જ નામ છે. આ ચાર છે મતિ જ્ઞાનના સિનોનિમ નથી, એ ચાર એનો ક્રમ છે, એક પછી એક થાય છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ડોક. બોલો જીનવાણી માતનો જય હો.